વડીલો, બહેનો અને ભાઈઓ, સૌ પ્રથમ મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું પ્રમુખ સ્થાન મને સોંપવામાં આવ્યું છે. તે માટે યુવક સંઘનો, એના કાર્યકર્તાઓનો અને આપ સૌનો આભાર માનું છું. અગાઉ પણ કહ્યું હતું અને ફરીથી પણ કહેવાનું મન વારંવાર થાય છે કે આ સ્થાન એવું છે કે જેને માટે મારી પાત્રતા ઓછી છે એવું સતત મને લાગ્યા કરે છે. એટલે હું અહીંયા એક નિમિત્ત તરીકે, એક પ્રતીક તરીકે બેઠો છું એમ જ માનવું રહ્યું. યુવક સંઘ તરફથી વર્ષોથી આ પર્યુષણ વ્યાખ્યાનમાળા ચાલે છે. 50 વર્ષ તો હવે એના પૂરા થાય છે. પ્રતિ વર્ષ એનું આકર્ષણ વધતું જાય છે. એનું કારણ એ છે કે અહીં જે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ તે જ્ઞાનની આરાધનાની પ્રવૃત્તિ કરીએ છીએ. આપના પોતાના મનની અંદર રહેલા કેટલાક પ્રશ્નોને વાચા મળે, આપના ચિત્તમાં કંઈક પ્રકાશ પડે એ માટેની આ પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ એ કંઈ ઉપાશ્રયોમાં ચાલતી પ્રવૃત્તિના વિરોધમાં નથી. આ પ્રવૃત્તિ તે ઉપાશ્રયોમાં ચાલતી પ્રવૃત્તિના પૂરક તરીકેની પ્રવૃત્તિ છે. જે લોકોને ત્યાં સ્થાન ન મળે અથવા અનુકૂળતા ન જણાય એવા, અને જૈન સિવાયના પણ લોકો જે હોય એ બધા જ લોકોને વિચારશીલ બનાવવા માટેની, કંઈક એમના ચિત્ત જાગૃત થાય તે માટેની આ પ્રવૃત્તિ આપણે આદરીએ છીએ. પર્યુષણ પર્વ એક અસાધારણ પર્વ છે, અલૌકિક પર્વ છે, લોકોત્તર પર્વ છે, પર્વ શિરોમણી છે એમ આપણે કહીએ છીએ. આપણા પૂર્વાચાર્યોએ હજારો વર્ષ પહેલાં જીવનની અને સમયની જે વ્યવસ્થા કરી એ બહુ જ દીર્ઘદ્રષ્ટિપૂર્વક કરેલી છે, કે જેને લીધે આપણે જોઈએ છીએ કે કોઈ પણ બંધારણ નથી અને છતાં આ પર્વો આપણે ઉજવતા આવ્યા છીએ. 12 મહિના, એના 4-4 મહિનાની દ્રષ્ટિએ 3 વિભાજન કરવામાં આવે, એટલે કે 3 ચાતુર્માસ, અને એ 3 ચાતુર્માસમાં અષાઢી ચાતુર્માસ એને સૌથી મહત્વનું ગણ્યું. 12 મહિનામાં 6 પર્વ એવા આવે કે જે મોટા પર્વ હોય, અને જેમ પર્વ મોટું તેમ એના દિવસો વધારે. તો તેવી રીતે આ અષ્ટાન્નિકા પર્વ, 8 દિવસનું પર્વ, એ રીતે એવા 6 અષ્ટાન્નિકા પર્વ બતાવવામાં આવ્યા. અને એમાંનું એક અત્યંત મહત્વનું પર્વ તે અષાઢી ચાતુર્માસ દરમિયાન આવતું આ પર્યુષણ પર્વ છે. એમ પ્રશ્ન થાય કે અષાઢી ચાતુર્માસ દરમિયાન પર્યુષણ પર્વ રાખવામાં આવ્યું, તેને બદલે પર્યુષણ પર્વ એ બીજા 2 ચાતુર્માસમાં ગમે ત્યારે રાખવામાં આવ્યું હોત તો ન ચાલત. પરંતુ પૂર્વાચાર્યોએ જે યોજના કરી છે તે ગણતરીપૂર્વકની કરી છે. બીજા ચાતુર્માસ કરતાં અષાઢી ચાતુર્માસમાં સમય, અવકાશ વગેરે વધારે મળે છે. જૂના વખતમાં જ્યારે ખેતી પ્રધાન જીવન હતું ત્યારે પણ વેપાર વગેરે પણ ચોમાસામાં ઓછા થાય, એટલે કે માણસોની પાસે સમય વધારે ફાજલ રહે એ તો ખરું. પરંતુ 3 ચાતુર્માસમાં સૌથી વધુ વિરાધનાનો અવકાશ તે આ ચોમાસી ચાતુર્માસ દરમિયાન. ચોમાસામાં વિવિધ પ્રકારની લીલ, જીવાત અને બીજી ઘણી બધી વસ્તુઓ એવી થતી હોય છે કે જો માણસ એમાં વધુમાં વધુ પ્રવૃત્તિશીલ રહે તો વધુમાં વધુ વિરાધના થવાનો સંભવ છે, આરાધનાનો સંભવ નથી. વિરાધના અટકાવવી હોય, લોકોના સમયનો સદુપયોગ કરવો કરાવવો હોય તો અષાઢી ચાતુર્માસ અને તેમાં પણ પર્યુષણ પર્વ, એની યોજના એ સર્વ રીતે સુસંગત છે એમ લાગ્યા વગર નહીં રહે. આ ચાતુર્માસ દરમિયાન જે આરાધના થાય અને આ પર્વ દરમિયાન જે આરાધના થાય એ આરાધનાથી 12 મહિનાનું ભાથું આપણને મળે છે. બિરબલને એક વખત અકબર બાદશાહે સવાલ કર્યો હતો કે 27માંથી 9 જાય તો કેટલા રહે. સાદા ગણિતનો જો આ સવાલ હોત તો કોઈ પણ માણસ કહી શકે કે 27માંથી 9 જાય તો 18 રહે. પણ બિરબલે કહ્યું કે 27માંથી 9 જાય તો કશું જ ન રહે. બાદશાહે પૂછ્યું કે કેવી રીતે, તો કહ્યું કે 12 મહિનાના નક્ષત્ર તે 27, એમાં વરસાદ પડવાના નક્ષત્ર તે નવ. આ નવ નક્ષત્ર જો ચાલ્યા જાય એટલે કે વરસાદ પડે નહીં તો બારે બાર મહિના નક્કામાં જાય, પાણી મળે નહીં, વનસ્પતિ ઉગે નહીં, ખેતી થાય નહીં, દુકાળ આવે અને લોકોનું જીવન પાયમાલ થઈ જાય. એવી રીતે આરાધનાની દ્રષ્ટિએ પણ જો 27માંથી 9 ચાલ્યા જાય તો આપના બારે બાર મહિના નક્કામાં જાય. આરાધના માટે આ ચાતુર્માસ, અને એ ચાતુર્માસમાં પણ પર્યુષના પર્વ એને સર્વશ્રેષ્ઠ ગણાવ્યું. આ પર્વ છે સામાન્ય તહેવાર નથી, પર્વ એટલે કે પવિત્ર દિવસ છે. અને પર્યુષના પર્વમાં પર્યુષના શબ્દ જે છે, પરિઉષના, પરિ એટલે સમંતા, સારી રીતે, ઉષ્ણા એટલે કે સ્થિર થવું, સારી રીતે સ્થિર થઈને કરવાનું કાર્ય, તે પર્યુષના પર્વ. બે રીતે એના અર્થ ઘટાવવામાં આવે છે, બાહ્ય દ્રષ્ટિએ જોઈએ તો, અને એક વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અને આવાગમન ચાલતા હોય તેમાં. આ પર્યુષનામાં એક જ સ્થળે સ્થિર થવાનું છે. ખાસ તો શબ્દ વપરાયો છે સાધુ સાધ્વીઓને લક્ષ્યમાં રાખીને, કે ચાતુર્માસ દરમિયાન અને તેમાં આ પર્વ દરમિયાન એક જ સ્થળે તેઓ સ્થિર થઈ જાય. શાને માટે? તો કે ઉપાસનાને માટે. પણ એથી વિશેષ અર્થ એ છે કે આપણે સતત બાહ્ય પ્રવૃત્તિઓમાં જે રોકાયેલા છીએ એમને ઓછામાં ઓછા આ 8 દિવસ કે 9 દિવસ દરમિયાન, અથવા તો દિગંબરોની દૃષ્ટિએ લઈએ તો 10 લક્ષની પર્વના 10 દિવસ દરમિયાન આત્મામાં સ્થિર થવાનું છે. આપણી ઇન્દ્રિયોનો સ્વભાવ સતત બહિર્મુખ રહ્યા કરે છે, એને બદલે આ પર્વ દરમિયાન આપણે અંતર્મુખ બનીએ અને આપણા આત્માની બને તેટલા નજીક આવવાનો પ્રયત્ન કરીને એમાં સ્થિર થવાનો પ્રયત્ન કરીએ તો આ પર્યુષના પર્વની આરાધના એ વિશેષ ફળદાયી બને છે. જૈન ધર્મની માન્યતા પ્રમાણે તો એક જન્મ દરમિયાન બીજા જન્મમાં ગતિ કેવી થશે, એટલે કે આયુષ્યનો બંધ કેવો પડશે, એની આપણને ખબર નથી હોતી. પરંતુ એમ કહેવાય છે કે પર્વના દિવસે આયુષ્યનો બંધ વિશેષ પડે છે, અને એટલા માટે પર્વના દિવસે જો વિરાધના કરીએ અને આરાધના ન કરીએ અને એ જ દરમિયાન આયુષ્યનો બંધ પડી જાય જેની આપણને ખબર નથી હોતી તો કદાચ આપણી દુર્ગતિ પણ થાય. અને એટલા માટે ઓછામાં ઓછું પર્યુષના પર્વ દરમિયાન અને બીજા કેટલાક પર્વો દરમિયાન પણ આરાધના વિશેષપણે હોવી જોઈએ, એ તરફ આપણું લક્ષ્ય હોવું જોઈએ એમ કહેવાયું છે. આમ પણ એમ કહીએ છીએ કે જેમ માણસથી કેટલાક પાપ થઈ જાય પરંતુ તીર્થયાત્રા કરે તો એના પાપ કેટલાક ધોવાઈ જાય, એના ચિત્તમાં કેટલાક શુભ ભાવો આવે અને એનો આત્મા થોડો નિર્મળ થાય. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. પરંતુ માણસ જો તીર્થકના ક્ષેત્રમાં જાય અને ત્યાં જ પાપનું આચરણ કરે તો એ પાપ તો ભયંકરમાં ભયંકર બંધન બની જાય છે. એવી જ રીતે પર્વને માટે પણ કહ્યું છે કે અન્ય દિને કૃતમ પાપમ પર્વદિને વિનશ્યતિ, પર્વદિને કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. પર્વના દિવસો દરમિયાન જો પાપનું આચરણ થાય તો એ વધારે ભયંકર છે, વજ્રલેપ જેવું છે. આમ પણ આપણા શાસ્ત્રકારો કહે છે કે આપણામાં રહેલા કષાયો પર્વના દિવસે જો એનું સેવન થાય તો તે અનંતાનુબંધી બની જાય છે. વસ્તુતઃ પર્વના દિવસોમાં આરાધના જો આપણે કરીએ તો આપણામાં રહેલા અનંતાનુબંધી કષાયો હોય તો તે પણ પાતળા પડે છે, પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની સમજ્વલનના પ્રકારના કષાયો સુધી આપણે પહોંચી જઈ શકીએ છીએ. પર્વના દિવસે આ રીતે વિશિષ્ટપણે આરાધના કરવાનું કહ્યું છે. શાસ્ત્રકારોએ 11 પ્રકારે પર્વની આરાધના, પર્યુષના પર્વની આરાધના જે કહી છે એ 11 પ્રકારમાં ઘણી જુદી જુદી બાબતો આવે છે. એક જ પ્રકારનો ધર્મ નથી, આરાધના એક જ પ્રકારની નથી. તપશ્ચર્યા કેટલાક કરે, કેટલાક જીન ભક્તિ કરે, આ પર્વ દરમિયાન કેટલાક સાધર્મિક વાત્સલ્યની પ્રવૃત્તિ કરે, પર્વના ઉત્સવ પછી કેટલાક તીર્થયાત્રા કરે, ચૈત્ય પરિપાટી કરે, સાંવત્સરિક ક્ષમાપના કરે, બ્રહ્મચર્યનું પાલન એ આ પર્વના દિવસો દરમિયાન ખૂબ ભારપૂર્વક કહેવાયું છે. આવી વિવિધ રીતે આ પર્વની આરાધના થાય છે. એ પર્વની આરાધના વૈચારિક જાગૃતિ આપણામાં આવે તો વિશેષપણે આપણે કરી શકીએ છીએ. અને એટલા માટે આપણે એ પણ જાણીએ છીએ કે પર્વના દિવસો દરમિયાન માણસ ઘરમાં બેસી રહેવાનું પસંદ નથી કરતો, એ બહાર જાય છે અને બીજા લોકોને જુએ છે અને એમને જોઈને એ પોતે પણ એમાંથી પ્રેરણા મેળવે છે. આમ પણ પર્વની આરાધના સામુદાયિક સાક્ષીએ કરવાનું કહ્યું છે. જેમ ઉત્સવ હોય તો આપણે ઘરમાં એકલા બેઠા બેઠા આપણા ઘરના જે ચાર પાંચ સભ્યો હોય એ જ પાર્ટી કરીએ તો એ પાર્ટીથી આપણને મજા ના આવે. જ્યારે પાર્ટી કરીએ ત્યારે આપણને એમ થાય કે બે ચાર જણને બોલાવીએ, પાડોશીને બોલાવીએ, મિત્રોને બોલાવીએ, થોડોક સમુદાય એકઠો થાય છે તો પાર્ટી સારી લાગે છે. તો તેવી રીતે આરાધના પણ જ્યારે કરીએ ત્યારે એકલા આરાધના કરી શકાય છે, પરંતુ સમુદાયની સાક્ષીએ જ્યારે આરાધના થાય છે ત્યારે વિશેષ ઉલ્લાસ પ્રગટાવે છે. એટલા માટે પૂર્વાચાર્યોએ પર્વની આરાધના સામુદાયિક સાક્ષીએ કહી છે અને સામુદાયિક સાક્ષીએ કહી છે માટે જ આપણને આ પર્વના દિવસો દરમિયાન ઘરમાં બેસી રહેવાને બદલે જ્યાં જ્યાં આવી પ્રવૃત્તિ થતી હોય ત્યાં થોડીક અગવડ બેઠીને પણ જવાનું બેસવાનું મન થાય છે. અહીં આ 9 દિવસ દરમિયાન આપણે વિવિધ વિષયો ઉપર એ વિષયના જાણકાર એવા અભ્યાસી વિદ્વાન એવા વ્યાખ્યાતાઓના વ્યાખ્યાનો સાંભળવા મળશે. એમાંથી આપણે જે કંઈ ગ્રહણ કરવા જેવું લાગે એ ગ્રહણ કરીએ અને આચરણમાં ઉતારીએ તો આ પર્વની આરાધના સફળ થઈ લેખાશે. આ પર્વના પ્રથમ દિવસે 2 વ્યાખ્યાતાઓ આપણને સાંભળ્યા છે એ આપણું ધનભાગ્ય છે. સૌથી પહેલા વ્યાખ્યાતા છે શ્રી શશકાંતભાઈ મહેતા. કેટલાક વર્ષથી આપણી વ્યાખ્યાનમાળામાં નિયમિતપણે તેઓ એકાદ વિષય ઉપર વ્યાખ્યાન આપવા માટે પધારે છે. રાજકોટથી તેઓ આવ્યા છે. રાજકોટની સૌરાષ્ટ્ર પેપર એન્ડ બોર્ડ કંપની એ નામની જે કંપની ચાલે છે એના એ માલિક છે, ઉદ્યોગપતિ છે, પરંતુ ઉદ્યોગપતિ તરીકે એમને ઓળખાવા કરતાં એ આરાધક છે એ તરીકે એમને ઓળખાવાનું મને વિશેષ ગમે છે. વ્યવસાયમાં તો અનિવાર્યપણે રસ લે, પરંતુ એમનો રસનો વિષય તે ધર્મની આરાધના છે. ઘણા વર્ષો નિયમિતપણે કોઈ કોઈ વખત તો આખો મહિનો ઉપાશ્રયની અંદર જ રહીને પન્યાસજી મહારાજ, ભદ્રંકર વિજયજી મહારાજ જે હવે કાળધર્મ પામ્યા છે એમની પાસે રહીને એમને ઘણી આરાધના કરી છે. અત્યારે પણ વખતો વખત જંબુ વિજયજી મહારાજ પાસે તેઓ જાય છે અને ત્યાં 10 દિવસ 15 દિવસ મહિનો એમની સાથે જ રહીને આ બધી આરાધના કરતા હોય છે. ઘણા વિષયો ઉપર એમનું પ્રભુત્વ છે. વિષય ઉપરનું પ્રભુત્વ એ મહત્ત્વની વસ્તુ નથી, એ બધાને તેઓ જીવનમાં પણ ઉતારે છે. આજે એમનો વિષય છે જીન ભક્તિ. બહુ સરસ વિષય એમને પસંદ કર્યો છે. પર્વની આરાધનાનો પ્રથમ દિવસ હોય અને જીન ભક્તિની વાત હોય તો આથી વિશેષ મંગળ કયું હોઈ શકે. આવો સરસ વિષય પસંદ કરવા માટે શશકાંતભાઈ ખરેખર ધન્યવાદને પાત્ર છે. એમને એમનું વ્યાખ્યાન શરૂ કરવાની હું વિનંતી કરું છું.
અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત્ કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ જિનેશ્વર. આનંદમાનંદકરમ પ્રસન્નમ જ્ઞાનસ્વરૂપમ નિજબોધરૂપમ યોગીન્દ્રમીયમ ભવરોગવૈદ્યમ શ્રીમદ્ગુરુમ નિત્યમહં નમામિ ભદ્રંકરમ નિત્યમહં નમામિ.
આઝાદીનું આજે 36મું પર્વ છે. 36નો આંક 9નો થાય છે, 6 ને 3 9. જૈન શાસનમાં 9ના આંકને અખંડ કહ્યો છે. અખંડ એવા આત્માની જાગૃતિ માટે આ પર્યુષણ પર્વની આરાધનામાં આપણે સન્મુખ થઈએ અને આ દિવસોમાં જિનેશ્વર ભગવંતની ભક્તિનો અનન્ય લાભ લઈએ તે ભાવનાથી આ પર્વની આરાધના આપણે સૌ કરીએ. પર્યુષણ પર્વ એ ધર્મ જાગરિકાનું પર્વ છે. સાંભળે અને જાગી જાય, આ બહુ જોશથી આવે છે, સાંભળે અને જાગી જાય એનું નામ જાગરિકા. શાસ્ત્રોમાં કહ્યું છે આચારાંગમાં સુઈગણાંગમાં બધે ક્ષણમ જાણાય પંડિયે, આ પર્વને જાણીને જે ઊભો થઈ જાય, આરાધના કરવા માટે જાગૃત બની જાય તેને ધર્મ જાગરિકા કહે છે. પર્યુષણ પર્વના દિવસોમાં આપણે બધા જ સકળ સંઘની બધી જ વ્યક્તિઓ જુદે જુદે સ્થળે પોતપોતાના સ્થાનોમાં, પોતપોતાના ગામોમાં, પોતપોતાના ધામોમાં આ આરાધના કરવા માટે મળે છે. પરંતુ ઘણે ઠેકાણે લોકો જાગે છે પણ સાંભળતા નથી, અને ઘણે ઠેકાણે લોકો સાંભળવા આવે છે પણ જાગતા નથી. સાંભળવું અને જાગવું એ આ પર્યુષણ પર્વનું મહાત્મ્ય છે. આપણે બધા જ આપણું સમગ્ર જીવન નશ્વરને જોવામાં કાઢી રહ્યા છીએ, અને નશ્વરને જોવામાં કાઢતો જીવ ઈશ્વરનું દર્શન ક્યારે કરી શકે? આખું જીવન નશ્વરને જોવામાં, નશ્વરને જાણવામાં, નશ્વરને જીવવામાં, નશ્વરને ગ્રહણ કરવામાં, એમ નશ્વરમાં જ આપણા જીવનના વિશેષ અને વિશેષ વર્તો વ્યતીત થાય છે. તો ઈશ્વર પ્રાપ્તિ કેવી રીતે થાય? જે નશ્વરને નશ્વર તરીકે સ્વીકારે તેને જ ઈશ્વરની ઈશ્વરતાના દર્શન થાય, અને ઈશ્વરની ઈશ્વરતાના દર્શન થાય તો જ તેના જીવનમાં ઈશ્વરતામાં પોતાનો જ વાસ દેખાય. નમો અરિહંતાણમ, નમો એ જીવનની નશ્વરતા બતાવવાનો મંત્ર છે. અરિહંત માં રહેલી ઈશ્વરતા જોવા માટેના એ ચાર શબ્દો છે, અને તાણમ એ મારી જાતને ઈશ્વરમાં સમર્પણ કરવા માટેનો શબ્દ છે. નમો અરિહંતાણમ એ શબ્દ પર્યાપ્ત છે. શાસ્ત્રમાં તેને પ્રવચન કહ્યું છે. પ્રવચનનો સાર આ સાત અક્ષરો છે. મોક્ષ માર્ગની સમીક્ષા છે, મોક્ષ માર્ગની પ્રતીક્ષા છે, મોક્ષ માર્ગની પરીક્ષા તેમાં રહેલી છે. એક નમોરી હંતાણમ જેના જીવનમાં વસી ગયો છે તેના જીવનમાં જિનેશ્વર ભગવંતની ભક્તિ, જિનેશ્વર ભગવંતની આજ્ઞા, જિનેશ્વર ભગવંતનું જીવન અવશ્ય પ્રમેશ પામે છે. પરંતુ એ ઈશ્વરને આપણા જીવનમાં પ્રવેશ કરાવવા માટે આપણે આપણી બુદ્ધિને પરિમાર્જિત કરવી પડે એમ છે. અહંકાર અને મમકારના કોચલામાં આપણે આપણી બુદ્ધિને રાખેલી છે, અને એ બુદ્ધિથી જ આપણે આખું જગતનું દર્શન કરીએ છીએ. બુદ્ધિના ચાર ગુણ કયા છે? જે બુદ્ધિ મારા દોષને બતાવે તે બુદ્ધિ શું કામની? જે બુદ્ધિ સામામાં રહેલા ગુણોને ન બતાવે તે બુદ્ધિ શું કામની? જે બુદ્ધિ મને સુકૃત કરે